110 મોક્ષ સુખદાયક છે એમ દ્રષ્ટાંત આપીને દ્રઢ કરે છે. મોક્ષ ન દે સુખ શ્રેષ્ઠ જો તે નહીં શ્રેષ્ઠ ગણાય, તો પશુ પણ બંધાયેલા બંધ મુક્તિ કયમ ચહાય. જો મોક્ષ જીવને સર્વોત્તમ સુખ આપવા સમર્થ થતો ન હોય અથવા પોતે સર્વોત્તમ ન હોય, તો બંધનોથી બંધાયેલા પશુઓ પણ તે મોક્ષ છુટકારાને શા માટે ઈચ્છે છે એમ પ્રશ્ન છે. બંધન સમાન કોઈ દુઃખ નથી અને મોક્ષ સમાન કોઈ સુખ નથી. મોક્ષ એટલે બંધનથી છુટકારો. બંધાયેલા પશુઓ પણ છૂટવાને ઈચ્છે છે. એ સામાન્ય બંધનના અભાવથી પણ પશુઓ સુખી થાય છે. તો સર્વથા બંધનના અભાવથી જ્ઞાનીજનો પરમ સુખી થાય એમાં આશ્ચર્ય શું છે? માટે કેવળ જ્ઞાનાદિ અનંત ગુણ સ્વરૂપ અનંત સુખનું કારણ મોક્ષ તે આત્માનો ધર્મ છે, સ્વભાવ છે, એ જ આદરવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે. તેથી જ્ઞાની પુરુષો મોક્ષને અત્યંતપણે ઈચ્છે છે. આમાં વ્યવસ્થિત સમજાય એવું છે સાહેબ? પશુ પક્ષીઓ બંધનથી બંધાયેલા છે અને એને આપણે છોડી દઈએ તો એ જરીક સુખ અનુભવે, છૂટમાં હરી પડી શકે એમ. આપણે આમ મોક્ષને માટે સર્વોત્તમ ઉત્તમ સુખ આપવા બંધન છે એ આપણને બાંધેલા જ રાખે છે એમ. બંધનથી છૂટવા માટે જ્ઞાની પુરુષો બંધનથી મુક્ત થયા છે એમ, સુખી થવા માટે. એક મોક્ષ જ એનો ઉપાય છે, બીજો કોઈ નહીં. એ જ આત્માનો ધર્મ સ્વભાવ, એ જ આદરવા યોગ્ય અને એ આરાધવા યોગ્ય. જ્ઞાની પુરુષો મોક્ષને અત્યંત પણ ઈચ્છે છે એમ. આપણે પણ
મોક્ષ છે એ સુખદાયક છે એનું સામાન્ય વ્યવહારિક નિયમથી સમજાયું. શું વ્યવહારિક નિયમ છે? દુઃખનું વધારેમાં વધારે આકરું સ્વરૂપ કયું? બંધન. દુઃખ જે છે એ સૌથી દુઃખના સ્વરૂપ અનેક છે, પણ એમાં સૌથી વિશેષ સ્વરૂપ એ કયું? બંધન. કે જે પ્રાણી માત્ર અનુભવ કરે, પશુ હોય, પક્ષી હોય, પ્રાણીઓ હોય, કોઈ પણ મનુષ્યને ગમે એટલા પૈસા મળતા હોય પણ શેઠની નોકરી છે ને, એ બંધન. એટલે એને દુઃખ હોય તો કયું હોય? બંધન. કંઈ પણ વસ્તુ અને સમાજની અંદર પણ લોકોને ક્યારેક દુઃખની અનુભૂતિ થાય છે, એ બંધનની થાય છે. કે હું તો બંધાઈ જાઉં છું, ઘરમાં બંધાઈ જાઉં છું, હું તો આમ થઈ જાઉં છું. આ બંધન જેવું દુઃખ તો એ કંઈ નથી. બંધન સમાન દુઃખ નહીં. જો એનો સિદ્ધાંત કેવો જ્ઞાનીઓ સમજાવે છે કે અમે જેને કહીએ છીએ કે મોક્ષ એ પરમ સુખ છે, શું કામ? કે મુક્તિ જેવું તો કોઈ સુખ આપણે કે ભલે કાંઈ ખાવા નહીં મળે, હું એકલો રહીશ, અમે અમારું ફોડી લેશું વગેરે વગેરે, કારણ શું? પણ બંધન નથી. સ્વજનોનું જોઈતું નથી, પરિજનોનું જોઈતું નથી, શેઠનું જોઈતું નથી, ઓફિસનું જોઈતું નથી, સરકારનું જોઈતું નથી. કોઈ પણ પ્રકારનું બંધન જેને કહીએ, જીવને કંઈક કરવું પડે ઈચ્છાની વિરુદ્ધ જઈને, પોતાની ઈચ્છાથી, એ બંધનનું સ્વરૂપ છે. અને બંધન જેવું કોઈ દુઃખ નથી. પરાધીનતા, બધી જ વસ્તુની અનુકૂળતા હોય છતાં પણ જીવ દુઃખને અનુભવે, એ ક્યારે? કે જરૂર એને કોઈને કોઈનું બંધન, કોઈની આધીનતા હશે. એટલે અહીંયા સિદ્ધાંત શું આપ્યો? બંધન સમાન કોઈ દુઃખ નથી અને મોક્ષ સમાન કોઈ. બરાબર. બંધન છોડવું છે જીવને જ્યારે જ્યારે ઈચ્છા થાય સુખની, તો ત્યાગ શેનો કરવો? બંધન. એટલે અહીંયા મોક્ષની વ્યાખ્યા કે મોક્ષ સુખદાયક છે એ અપીલ વિનાની વાત છે. મોક્ષ એટલે મુક્તિ. આત્માનો કર્મથી પણ બંધન મુક્ત થાય, કર્મ બંધનથી પણ, એનું નામ મોક્ષ. હવે એમાં તો એને કોઈનું બંધન નથી. બહારની દ્રષ્ટિએ જોઈએ તો જીવને સૂક્ષ્મમાં સૂક્ષ્મ બંધન છે એનું કર્મ. બીજા એમ કે અમે શું કરી શકીએ, તારા કર્મ એવા, તને રોગ આવ્યો છે, તને તકલીફ આવી છે, તને પીડા આવી છે, તને વ્યથા આવી છે, એ કેને કારણે? કોઈ જવાબદાર નથી. કોઈ કહે છે કે આમાં ક્યાંય કાંઈ કરી શકે એમ નથી, અને છતાં જીવ દુઃખ અનુભવે છે. એ કર્મબંધનું અનુભવે, કે કર્મના બંધનું દુઃખ છે. આ કર્મ મને અત્યારે નડે છે. બધી રીતે એ સુખી હોય, મુક્ત હોય, તો પણ એને નડે શું? કર્મનું બંધન છે કે એને જીવનમાં ચારેય ગતિ સંસારમાં ગમે ત્યાં જાય તો પણ એને દુઃખ છે. તો દુઃખનું કારણ બંધન છે, અને સૌથી સૂક્ષ્મ બંધન અને ટાળી ન શકાય એવું બંધન એ કયું છે? તો બંધનનું સ્વરૂપ કર્મ છે. બાકીના બધા તો તમે ત્યાગી શકો, છોડી શકો કે મારે નથી તમારું બંધન જોઈતું, વાત પૂરી થઈ ગઈ. કર્મબંધનથી ક્યાં જશે? એને વેદવું જ પડે, એને સ્વીકારવું જ પડે, એનાથી એને મુક્ત થવું પડે. ન ઈચ્છતું એવું છતાં ભોગવવું પડે એવું જે બંધન છે તે કર્મનું છે. અને એમાં કોઈને દોષ આપી શકાય એમ, કેમ કે બંધનનો કર્તા કોણ? પોતે. ત્રીજું પદ, પોતે કરેલા કર્મનો પોતે જ કરતા છે. જો મને કર્મ બંધનરૂપ છે તો એ બંધનનો કરતા હું પોતે જ છું. આ સમજ જો આવી જાય જીવને તો પોતાના દુઃખ માટે જગતમાં કોઈના ઉપર દોષ દેવાની દ્રષ્ટિ એને આવે. અને એ ન આવે તો એને રાગ દ્વેષના કોઈ કારણ રહેતા નથી. રાગ દ્વેષ તો પર જ્યારે આવે ને પરનો દોષ લાગે ત્યારે રાગ દ્વેષ થાય, પણ પર છે જ નહીં. જે કઈ છે કરતા તું જ છો, હવે શું કરીશ? એટલું સરસ જ્ઞાની કે છે, મોક્ષ જેવું કોઈ સુખ નથી. એટલે બંધન તો અલ્પમાં અલ્પ, એટલે મને મારા વિભાવનું પણ બંધન છે. પકડાઈ વાત? કર્મ સેના કારણે થયા? તો મને મારા વિભાવનું પણ, હું મારું ડાપણ જ્ઞાતાથી આગળ જઈને જરાક કરું તો એ મારે બંધનું કારણ થયું. દેખત ભૂલી એ બંધનું મોટું સ્વરૂપ છે, સર્વ દુઃખનું મૂળ છે. અને એને કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ કર્યો કે ચંચળ ચિત્ત એ સર્વ દુઃખનું મૂળ છે. ચિત્ત ચંચળ થયું, જે ભાવ માત્ર જોવાનો હતો એમાંથી થોડોક આગળ વધ્યો, વિશેષ કર્યો, અને એ વિશેષ ભાવ કરવામાં પોતે જોડાયો, એનું વિભાવ સ્વરૂપ થયું, ભાવ કર્મ થયું. ભાવ કર્મ થયું એટલે દ્રવ્ય કર્મ. તો બંધન જેવું કોઈ દુઃખ નથી અને મોક્ષ સમાન કોઈ સુખ નથી. એમાં બંધનું સ્વરૂપ સૂક્ષ્મમાં સૂક્ષ્મ બતાવનાર એ વિતરાગ દર્શન છે, કે જેણે કહ્યું કે બંધનું સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વરૂપ અને જેનું કારણ પોતે જ છે એવું બંધનું કારણ કર્મ છે. તો જીવને કર્મ સિવાય બીજું કોઈ દુઃખ નથી. જો એ કર્મના બંધનથી છૂટો થઈ જાય તો મુક્ત જ છે. આખો માર્ગ કર્મથી મુક્ત થવાનો છે. અને કર્મનું બંધન થાય એ અવસ્થાને તત્વમાં કીધો આશ્રવ, અને એને રોકવા એને કીધો સંભળ, અને અગાઉ ભૂલ થઈ ગઈ હોય તેને કાઢવા એને કીધું નિર્જરા. તો સમજો ત્યાંથી સમજણ કરવાની, સંવર કરવો. જ્યારથી સમજણ આવી ત્યારથી સંવર કરવો, આશ્રવ નહીં કરવો. અને પૂર્વનું અજ્ઞાન છે તો એને નિર્જરા તપથી એને બાળી નાખવું, નિર્જરા કંકેરી નાખવું. વાત ઘણી સરળ થઈ જાય છે બોલવા અને સાંભળવા. હે, એટલે ઘણી વાર શું કરવું ને શું ને, એને ધર્મ જટિલ નથી. નવ તત્વ સમજાય એટલે ધર્મનું આખું સ્વરૂપ કૃપાળુ દેવ નવ તત્વમાં આવી ગયું. હવે તું 45 આગમ વાંચ કે 32 વાંચ કે 5 વાંચ, આ બધાનો સાર આખરે આ આવીને ઉભો રહેશે. તો સમજવું છે, છૂટવું છે, એટલે અહીંયા સરસ કીધું, છૂટવું કોને છે? તો છૂટવું શેનાથી છે? બંધનથી. તો બંધનનું ખરું સ્વરૂપ કયું? કર્મથી. તો બંધનનું સ્વરૂપ સમજીને એ કર્મથી છે. તો એ કર્મનો કરતા કોણ? પોતાનો વિભાવ. તો એક વાત જ્યારે પકડાય જીવને, ત્યારે પુરુષાર્થ કરવો છે. હવે પકડાઈ ગયો, પુરુષાર્થ કોને કરવો? મારે મારામાં જ પુરુષાર્થ કરવાનો છે. હવે કાંઈ બહારનું કાંઈ રહેતું પણ સમજ નથી ત્યાં સુધી જાવા નાખ્યા કરે છે. આમ કરી લો, આમ કરી લો, હું આટલું કરું છું, આટલું કરું છું. રોજ સવારના પરમાં 2 કલાક તો મારો નિત્યક્રમ ચાલે, બપોર પછી તો રોજ 2 કલાક સ્વાધ્યાય કરું, રોજ સાંજે પ્રતિક્રમણ કરું, રોજ પૂજા કરું, પ્રાર્થના કરું. કંઈક ફેર નથી પડતો, કંઈ ફેર નથી પડતો, કંઈ થતું નથી, કંઈ થતું પડે ત્યાંથી થાય. શું કરવું છે? 10-10 કલાક ભક્તિ કરે, સવારનું 4 વાગ્યાનું ઉઠીથી રાતના 10 સુધી મંડાણો હોય, અને આમને આમ 40 વર્ષ જાય, 50 વર્ષ જાય, પાછો હતો તેમ ત્યાં. એને વતાવ્યો વતાવાય, બોલાવ્યો બોલાવાય. ક્યાંય એની શુદ્ધતા, નિજની શુદ્ધતા ન થઈ. જ્ઞાની એક એક ગાથાની અંદર, ભાઈ મોક્ષ સુખ એ જ સુખદાયક છે, મોક્ષ સિવાય સુખ નથી, મુક્તિ સિવાય સુખ નથી. એ મુક્તિ આપણે જગતના બંધનથી મુક્તિ કરવી છે, પણ આપણા બંધન કેવા ચીચરા. મારે આની હારે નથી રહેવું, મને એ બંધન છે. મારે આ ઘરે નથી રહેવું, એ મને બંધન છે. મારે આ કામ નથી કરવું, એ મને બંધન છે. આ બધા બંધન દેખાય છે, પણ આ નથી કરવાના ભાવ રાગ દ્વેષના છે, જેને કારણે એને કર્મ થાય છે, અને એનું મોટું બંધન છે એ દેખાતું નથી. વ્યવહારિક બંધનો તો આ જન્મ પૂરતા જ છે, અથવા અમુક અવસ્થા પૂરતા જ છે. દીકરીને મા બાપનું બંધન ક્યાં સુધી? સાસરે નથી ગઈ ત્યાં સુધી. અનુભવની વાત કરે, આ બધા બંધનો છે, આનો કંઈક નિવેડો છે, ઉપાય છે. એમ કે તમે તમારા ઘરે નામે જાઓ, છૂટા થઈ જાઓ, વાત પૂરી થઈ ગઈ, હવે લોકલાજ નથી જોતી, શાંતિથી રહેવું છે, તો પણ છૂટી જવાય. કર્મનું બંધન જન્મો જન્મ જ્યાં સુધી એ મુકાય નહીં અને તું એનાથી નિવૃત્ત ન થાય ત્યાં સુધી એ તને છોડે. અનંત કાળ વીતી ગયો આમને આમ કર્મના બંધનમાં, અનંત કાળ, અનંત જન્મારા, અનંત ભવયાત્રા થઈ ગઈ આ કર્મના બંધનમાં. આ કર્મથી જીવ છૂટો નહીં ને, બાકીના બધાથી છૂટવા માટે હું આમ છોડું, હું આમ કરીને, મારે તો બસ હું આમ છૂટો થઈ ગયો, મારે તો આ કાંઈ ન હાલે, મેં મારું કરી લીધું, મેં કહી દીધું, હું કોઈની હાડીબાર નથી રાખતો. તું કર્મની હાડીબારમાં જ્યાં સુધી નીકળીશ નહીં ત્યાં સુધી તને સુખ કોઈ મળે એમ નથી. એટલે જ્ઞાની કે છે મોક્ષ જ સુખદાયક છે, નહીં તો બંધનમાં જ છો. તને સૂક્ષ્મ બંધન દેખાતા નથી એટલું, પણ તું બંધનમાં છો. અજ્ઞાન અને અજ્ઞાન, કર્મ સહિતનો જીવ બંધનમાં છે, આ એને સમજાવવું જોઈએ. અને જેને મુક્તિ જોઈએ છીએ એને આ અજ્ઞાન ટળે એટલે સમજે કે કર્મનો બંધન એને. અને કર્મ શેનાથી થાય? તો કર્મ આ દ્રવ્ય કર્મ છે, નડે છે એ બધા, પણ થાય શેનાથી? તો કે ભાવ કર્મ. એ ભાવ કોના? બીજાના કે આપણા? આપણા ભાવ. બસ પુરુષાર્થનો માર્ગ મળ્યો, પુરુષાર્થની દિશા મળી, ચિંતનની ધારા બરોબર યથાર્થ થઈ. શું કરવું, કોણે કરવું, મારે કરવું? વાત આખી સરળ થઈ ગઈ. મોક્ષ જેવું સુખ એકઈ નથી, અને મોક્ષ એટલે મુક્તિ, અને મુક્તિ એટલે બહારની મુક્તિ આપણે બહુ વિચારી. હવે તું વિચાર કર કે આત્મા શેનાથી બંધાયેલો છે? આત્મા આ સંયોગોથી બંધાયેલો છે એમ આપણે ગણીને ઘણા ઘણા સંયોગોમાં ફરફાર કરીએ છીએ, પણ સંયોગોનું કારણ તો કર્મ છે. માટે આત્મા શેનાથી બંધાયેલો છે? તો જ્ઞાનીઓ એ જ્યારે વાત કરે છે આત્માના પ્રદેશ સાથે આવરણ કોનું છે, મા બાપનું છે, શેઠનું છે, ભાગીદારનું છે, પાડોશીનું છે, દીકરા બહુનું છે, એને કંઈ આવરણ નથી, એને કર્મનું આવરણ છે. આ તો બધા નિમિત્તો છે. અષ્ટકર્મનું આવરણ છે, અષ્ટકર્મનું. બસ આ કર્મને તારે છેદવા, કર્મનું વિદારણ કરવું અને કર્મને ક્ષીણ કરવા, શિથિલ કરવા અને ક્ષય કરવા, આ મોક્ષનો માર્ગ અને મોક્ષનો ઉપાય. સિમ્પલ. આગળ
ગાથા છો. વળી વિશ્વથી અધિક જો ગુણગણ ત્યાં ન તમામ, તો ત્રિભુવન નિજ શિર પરે ધરે મોક્ષ સુકામ. વળી જો સંસાર કરતા અત્યંત અધિક ગુણનો સમૂહ તે મોક્ષમાં ન હોય, તો ત્રણ લોક તેને પોતાના મસ્તક ઉપર શા માટે ધરી રાખત? મોક્ષ લોકના અગ્રભાગે છે, તેમાં સર્વથી અધિક ગુણગણ છે, તેથી લોક તેને પોતાના મસ્તકે ધારણ કરી રાખે છે. ઉત્તમ ગુણગાન વસ્તુને જગત મસ્તકે ધારણ કરે છે. મોક્ષ સર્વથી ઉત્તમ છે, માટે સૌથી ઉપર છે. મોક્ષમાં અનંત જ્ઞાન આદિ ક્ષાયી ગુણોનો પૂર્ણતા છે, તથા તેની ઉપર કોઈ બીજું સ્થાન નથી. સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્માઓ પોતપોતાના સ્વભાવ સુખનો અનુભવ કરતા અનંતકાળ સુધી ત્યાં બિરાજમાન રહે છે, કોઈ દિવસે ત્યાંથી પાછા આવતા નથી. કારણ કે સંસાર પરિભ્રમણના કારણરૂપ એવા રાગ દ્વેષ આદિ ભાવોનો તેમને સર્વથા અભાવ થઈ ગયો છે. રાગ દ્વેષના અભાવમાં અવતાર લેવાનું તેમને કંઈ કારણ રહ્યું નથી. જ્યાં સુધી રાગ દ્વેષ અને મોહ છે, ત્યાં સુધી જ સંસાર છે, અને જ્યાં સંસાર છે ત્યાં દુઃખ છે. જન્મ મરણ આદિ સર્વ દુઃખથી આત્યંતિક મુક્તિ થવાથી મોક્ષને ઉત્તમ કહીએ છીએ. પણ મોક્ષ થયા પછી પણ જો જન્મ મરણ ન ટળે, તો તે મોક્ષ શા કામનો? કેટલાક દર્શનો મોક્ષને ગુણોના અભાવરૂપ કહે છે, તેનો અત્રે નિષેધ કરે છે કે મોક્ષમાં ઇન્દ્રિયજનિત ગુણોનો અભાવ છે, પણ કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોનો ત્યાં અભાવ નથી. પ્રદીપ નિર્વાણની સમાન જીવના અભાવરૂપ મોક્ષ નથી, એટલે મોક્ષ શૂન્યરૂપ નથી. કારણ કે જો જીવનો અભાવ થાય તો મોક્ષ કોનો થાય? માટે જીવની વિશુદ્ધિરૂપ મોક્ષ છે. સુપ્ત અવસ્થાની સમાન સુખ જ્ઞાનથી રહિત પણ મોક્ષ નથી. પણ મોક્ષમાં અનંત જ્ઞાન અને અનંત સુખ છે. જીવ જ્યાં કર્મથી મુક્ત થાય છે ત્યાં જ રહે છે એમ પણ કોઈ માને છે, તે યોગ્ય નથી. કર્મબંધનનો સર્વથા નાશ થવાથી ઉર્ધ્વસ્વભાવી આત્મા સિદ્ધાલયમાં જઈ વિરાજમાન થાય છે. ત્યાં શુદ્ધ સહજ આત્મસ્વભાવ જન્ય અનંત અપાર અતિન્દ્રિય જ્ઞાન દર્શન સુખ આદિ અનંત આત્મિક ઐશ્વર્યથી પરિપૂર્ણ અનંત સુખમૃત રસના આસ્વાદમાં સદાય વિરસતા સર્વકાળ અત્યંત બિરાજે છે. સંસાર સામે અત્યંત અધિક ગુણનો સમૂહ એટલે પરિપૂર્ણ ગુણ, જો મોક્ષમાં ન હોત તો જે ત્રણ લોક એને મસ્તક ઉપર, એટલે મસ્તક એ સૌથી ઊંચું સ્થાન ગણાય છે, એમ શા માટે ધારી એમ પ્રશ્ન કર્યો છે. એટલે કે મોક્ષ જે છે એ લોકના અગ્રભાગે છે તે એમાં સર્વથી અધિક ગુણગર છે. લોકો તેને પોતાના મસ્તક પર ધારણ કરી રાખે છે. આધ્યાત્મિક વસ્તુ પર અને એને સંસારી એ વસ્તુ સંસારી જીવન મસ્તક એ સૌથી ઉત્તમ ગણાય. એમ આધ્યાત્મિક દ્રષ્ટિએ કીધું છે કે જો મોક્ષ આજે મોક્ષ અધિક ગુણનો સમૂહ એ મોક્ષ જો ન હોય તો મસ્તક પર શા માટે રાજા કરે. મસ્તક એનું અગ્રસ્થાન ગણાય એ મોક્ષ એ આધ્યાત્મિક રીતે સૌથી ઉત્તમ છે. એટલે ઉત્તમ જે ગુણ વાણિજ્ય છે એ જે કંઈ વસ્તુ હોય એને જગત મસ્તકે ધારણ કરે છે. એટલે કે મોક્ષ સર્વથી ઉત્તમ છે. પછી જન્મ વાણિજ્ય માટે કીધું છે જ્યાં સુધી રાગદેશ અને મોહ છે ત્યાં જ સંસાર છે અને સંસાર છે એ દુઃખનું કારણ છે. અને જન્મ અને મૃત્યુ એ આ પરિભ્રમણના કારણે જ છે. અને એમાંથી જો મુક્ત થવું હોય તો એ મુક્ત ક્યારે થાય કે જો મોક્ષ દશાની પ્રાપ્તિ થાય તો એ જન્મ મરણમાંથી જીવ મુક્ત થાય પૂર્ણ સુખને પામે. બીજા અન્ય દર્શનો માટે વાત કરી છે અમે કે મોક્ષને ગુણોનો અભાવ રૂપ કહે છે તેનો અત્યંત નિષેધ કરેલો છે. મોક્ષ એ કર્મથી મુક્ત થાય ત્યારે જ જીવ મોક્ષ દશાને પામે છે.
જુદી જુદી વાત આચાર્યશ્રીએ સાદી સાદી સમજતી આ સમજાવ્યું છે કે મોક્ષ શ્રેષ્ઠ શા માટે. મોક્ષ શ્રેષ્ઠ શા માટે શું કહ્યું છે? એનું સ્થાન ક્યાં છે? આ ત્રણ લોક એને ઉપર સ્થાન શું કામ આપ્યું? સર્વોત્તમ છે માટે. લોકની અંદર જેને પરિભ્રમણ કરવું છે એના સ્થાન છે અધોલોક, ઉર્ધ્વલોક અને મધ્યલોક. પણ મોક્ષની અંદર ગયેલાને આ ત્રણમાં ક્યાં રાખે? તો કહે છે કે અધિક ગુણનો સમૂહ એમાં છે, એ શ્રેષ્ઠ છે, માટે એને આ લોકે શું કીધું કે તમારું સ્થાન ઉપર છે. જો એ શ્રેષ્ઠ ન હોય તો એનો કે જાઓ તમે નીચે, હવે મુક્ત થયા બધા આત્માઓ તમારે નીચે રહેવાનું, અહીંયા નહીં, અમારે અમારા ગરબડ કરો. મને 14 રાજલોકની અંદર મુક્ત થયેલા આત્માઓ એનું સ્થાન, મોક્ષને પ્રાપ્ત કરેલા લોકોનું સ્થાન, અને 3 લોક એને માથે ધારણ કરે છે. શું કામ? એ શ્રેષ્ઠ છે માટે. કોઈ પણ જગ્યાએ ઉપર બેસાડવાની વાત આવે તો કોને બેસાડીએ? રાજકારણની વાત કરતા નહીં, શ્રેષ્ઠ હોય તે. કોઈનું સ્થાન, પદ, પદવી ઊંચું તો ગુણ, જેમ ગુણ વધે એમ એને ઉપર મળશે. એટલે કે છે લોક, મોક્ષ તો લોકના અગ્રભાગે છે. 14 રાજલોકની અંદર મોક્ષનું સ્થાન ક્યાં? ટોચ ઉપર, છેલ્લું અગ્રસ્થાન. એની નીચે આ ત્રણેય લોક છે. આ એ વાત મૂકે છે કેમ કે મોક્ષમાં ગુણોની પૂર્ણતા છે, ગુણોની પૂર્ણતા છે. અને હવે એ ત્યાંથી ક્યારે પાછા આવવાના નથી, પૂર્ણતા છે. એટલે એનામાં શેનો અભાવ થયો? સંસારના પરિભ્રમણના કારણરૂપ એવા રાગ દ્વેષ ભાવોનો અભાવ થયો. એને ગુણોની પૂર્ણતા થઈ, અભાવ શેનો થયો? જે ભાવ સંસારમાં પરિભ્રમણ કરાવે એ ભાવનો અભાવ. જે કરાવે તેવા ભાવ, એવા ભાવ બધા રાગ દ્વેષ કસાય વગેરે બધા એનો અભાવ થયો. એટલે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર રહે એવા ગુણોની પૂર્ણતા થઈ, એટલે એમને અભાવ થઈ ગયો છે. જ્યાં સુધી સંસાર ક્યાં સુધી છે? તો કે રાગ દ્વેષ અને મોહ છે ત્યાં સુધી, અને સંસાર છે ત્યાં સુધી દુઃખ છે. તો સંસારનો ક્ષય ક્યારે થાય? કે સંસારના કારણોનો ક્ષય થાય. તો પરિભ્રમણનો અંત ક્યારે આવે? કે પરિભ્રમણ કરાવનારા કારણો જે છે, કૃપાળુદેવી 128માં લખ્યું ને કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ તો ઊભા છે. જીવ જ્યારે પોતાની સ્થિતિનો વિચાર કરે કે હું કેટલો બધો ધર્મ કરું છું, તો પરિભ્રમણના હેતુઓ તો હજુ ઊભા છે. જો એ હેતુ ટળ્યા નથી, એ હેતુ મટ્યા નથી, એ હેતુ ક્ષય થયા નથી, તો પરિભ્રમણનું કારણ તો ઊભું જ છે. તો ત્યાંય કહે છે કે ત્યાં સુધી, પણ અહીંયા અને બીજું જે કહે છે કે મોક્ષ થાય એટલે એ જીવ પોતે અભાવ થઈ જાય. તો જવાબ આપ્યો છે દીપ નિર્માણ. દીપ નિર્માણ એટલે શું? દીવો બુઝાઈ જવો, એનું અસ્તિત્વ સમજ. હવે દીવો પ્રકાશિત છે, દીવાના પ્રકાશથી જ આ બધું જગતની અંદર આપણને વસ્તુ અજવાળાની એથી આપણને ખ્યાલ આવે છે. એમ આત્મા જ્ઞાનથી પ્રકાશિત છે. હવે કોઈ એમ કે મોક્ષ થયો એટલે એ ખતમ થઈ ગયો, એનો વિલય થઈ ગયો, એનું અસ્તિત્વ મટી ગયું, તો કે દીપ નિર્માણની જેમ મોક્ષની કલ્પના કરવી? આ તો ત્રણ લોકની અંદર શાશ્વત એવો દીવડો છે. કહ્યું છે ને 57માં, એવો કોઈ અજબ દીવડો હે પ્રભુ આપ કેરો. એમાં દિવેલની જરૂર નથી, દિવેટની જરૂર નથી, વાટની જરૂર નથી. એ સ્વયં ત્રણ જગતને પ્રકાશે છે. ક્યારે? જ્યારે સ્વયં પૂર્ણ પ્રકાશે છે ત્યારે એના પ્રકાશમાં ત્રણેય જગત આખા પ્રકાશે છે. તો જીવનો મોક્ષ થાય છે ત્યારે એ જીવના આ અસ્તિત્વનો નાશ નથી થતો, જીવની જ્ઞાન જ્યોતિનો, પ્રકાશ જ્યોતિનો નાશ નથી થતો. જ્યોતમાં જ્યોત મળી ગઈ, દીવો બુજાઈ ગયો, અનેક પ્રકારે અનેક દર્શનમાં મોક્ષ વિશેની વાત મૂકી છે. અહીંયા સ્પષ્ટ કહે છે કે પ્રદીપ નિર્માણની સમાન જીવનો અભાવ એટલે મોક્ષ એમ નહીં. આપણે કહે કે નામ એ મરી જાય તો એનું નામ હું નાખી નાખું, એ આપણે ઉઠમણામાં ચાલે. આપણે ઉઠમણું કરવાથી એનું અસ્તિત્વ સમાપ્ત થતું, એ સમજાય છે. આ જગતના આપણા લેણ દેણ પૂરા થઈ ગયા, હવે એના નામની પ્રોપર્ટી છે એનો કાંઈ અર્થ નથી. એના જે કાંઈ આભૂષણ દાગીના છે બધા વેચી લ્યો, હવે કાંઈ વાંધો નહીં, તો ગયો, એ બધું ગયું, એને ક્યાં કાંઈ કરવું છે, બરોબર છે. એનો અભાવ એટલે એની પર્યાયનો અભાવ આપણે ગયો અને એનું આપણે ઉઠમણું કર્યું. પણ આ દીપ નિર્માણ જેવું નથી ભાઈ, એનું અસ્તિત્વ તો છે જ. તો એ સરસ વાત મૂકી છે કે જીવનો અભાવરૂપ મોક્ષ નથી. મોક્ષ એટલે જીવનો અભાવ નહીં ગણવાનો, જીવની પૂર્ણતા ગણવાની. જીવની પૂર્ણતા અભાવ નહીં, કારણ કે જીવ અનુત્પન્ન અને અવિનાશી છે. મરી ભૂલી જાય પાછો, આવું બધું બોલે ને પાછો કહેતો હોય કે આત્મા અનાદિ અનંત છે ને પાછો કહે કે એ તો દીપ જેમ ઠરી ગયો, વાત પતી ગઈ. એની વાતમાં એટલી બધી વિસંગતતા આવે, વિરોધાભાસ આવે, એનું કારણ કે એને જીવ શાશ્વત છે, ધ્રુવ તત્વ છે. એ વિચાર્યું ત્યારે શબ્દમાં વિચાર્યું, આત્મસાત થયું નહોતું. એટલે જ્યારે કોકે બીજી દલીલ કરી કે ભાઈ આમ છે ને, જ્યારે દીવો બસ દીવો પતી ગયો ને પછી એનું બધું પતી ગયું, બધું ગયું, તો હા હા પતી ગયું, લો એ મળી ગયો તો પ્રભુમાં, અને એ બિંદુ છે સિંધુમાં વિલીન થઈ ગયો, અને એ જ્યોત જ્યોતમાં પરમ જ્યોતમાં ભળી ગઈ, પતી ગયો. હવે હંમેશને માટે એનું કોઈ અસ્તિત્વ નથી. હવે કોણ સુખી ને કોણ દુઃખી ને, અરે ભાઈ કેને રહેવું છે ને કેને જોવું છે, કેવી બધી મજા આવે સાંભળવાની, એ મોક્ષ નથી. એ મોક્ષ નથી. એવી રીતે બીજું કહે છે, બીજી વાત એમ કે છે કે આત્મા જે મુક્ત થાય કર્મથી ભાવથી પોતામાં રહીએ, એ તો જ્યાં થયો હોય ત્યાં જ રહીએ છે. એને કાંઈ ઉર્ધ્વ લોકમાં જવાની એને જરૂર નથી, એ તો ભાઈ જ્યાં છે ત્યાં બેઠા બેઠા મોક્ષ જ છે ને. આપણે જો આ બધાથી છૂટી ગયા એટલે આપણે બધા બેઠા બેઠા મોક્ષ છે. એ બેઠા બેઠા મોક્ષ છે, એ સ્થિતિ બરોબર છે. એ દેહ છે પણ એ દેહને પણ છોડવાનો તો નિર્વાણ થઈ ગયો. હવે એને જન્મ મરણના પરિભ્રમણના હેતુઓ સમાપ્ત થયા, અનંત ચતુષ્ટય પ્રગટ થયું અરિહંત અવસ્થાની અંદર. તેરમા ગુણસ્થાનકમાં કેવળ જ્ઞાન થતાં, પૂર્ણ વિતરાગતા થતાં, રાગ દ્વેષનો સંપૂર્ણ ક્ષય થયો, આત્માના ગુણો પ્રગટ થયા, અને જે અજ્ઞાનને કારણે બાકીના આયુષ્ય નામ ગોત્ર અને વેદનીય આ ચર્મ કર્મને કારણે એ લોકમાં છે, પણ જ્યાં મુક્ત થયો આત્મા એનો મુક્ત થયો છે, છે મુક્તાત્મા જ, પણ છતાં ત્યાં રહીએ. એનો સ્વભાવ ઉર્ધ્વ છે, શુદ્ધ આત્માનો સ્વભાવ ઉર્ધ્વ છે. એની ગતિનું કારણ એના કર્મ છે. ઉપર નીચે તિરછી ગતિ, આજે દસે દિશામાં આ જીવનું પરિભ્રમણ ચાલે છે, આડું અવડું પરિભ્રમણનું કારણ કર્મનો બંધ છે. જો કર્મનો એને સ્પર્શ નથી તો એની સ્વાભાવિક ગતિ કઈ? ઉર્ધ્વ. લોકની અંદર જ્યાં હોય, લોકના કોઈ પણ સ્થાને જો મોક્ષ થાય તો ત્યાંથી સીધો ઉર્ધ્વ ત્રણેય લોકને પાર કરી અને પરલોક અથવા તો મુક્તિ લોક જેને કહીએ છીએ, કાલે શબ્દ કીધું શિવલોક કો, બ્રહ્મલોક કો, જે કેવું એ કહો, પણ એ બધો સંસારના પાંચ દ્રવ્યના એ કંઈ લોકનું આ જે સ્વરૂપ છે જીવ પૂતગઢના સંયોગનું, એનાથી એ પર છે. એ ત્યાં જ જાય. આત્માની ગતિ ક્યાં? પરમ ગતિ ક્યાં? આ ચાર ગતિ છે, દેવ તિર્યંજ નારકી ને મનુષ્ય, એ ચાર ગતિનું પરિભ્રમણ છે. પણ એક કર્મથી મુક્ત થાય તો એની ગતિ કઈ? તો કે પરમ ગતિ. પરમ ગતિ એ ઉર્ધ્વ ગતિ છે. જેમ યજ્ઞ પ્રગટાવે તો અગ્નિની ગતિ કઈ? ઉર્ધ્વ. એમ આ જીવ કર્મથી રહિત થાય જ્યારે એક પણ પ્રકારનો એને વિભાવ વર્તે નહીં, ત્યારે એ જીવ એટલો બધો શુદ્ધ પવિત્ર કે એની ગતિ ઉર્ધ્વ થાય. અગ્નિ સમાન પવિત્ર છે, એમાં કોઈ એવો કચરો નથી. શુદ્ધમાં વસ્તુને શુદ્ધ કરી શકે એ અગ્નિ કરે છે. એમ આ જીવ ધ્યાન અગ્નિ, જ્ઞાન અગ્નિ પ્રગટ્યો છે, કર્મથી મુક્ત થયો છે, કર્મ બળીને ભસ્મ થયા છે, આઠ કર્મમાંથી એક પણ કર્મનો અંશ રહ્યો નથી, એવી સ્થિતિ પ્રાપ્ત કરનાર જીવની દશા અવસ્થા ક્યાં? તો ઉર્ધ્વ ગતિ. અને ઉર્ધ્વ ગતિ એટલે લોકનો છેડો છે, એટલે સિદ્ધ શિલાની જે વાત આવે કે ભાઈ એ લોકના છેડે રહેલી છે, એનાથી ઉપર કંઈ નથી, ત્યાં લોકનો અંત થાય છે અને અલોકાકાશ શરૂ થાય છે. ધર્માસ્તે કાય અધર્માસ્તે કાય દ્રવ્ય બધા ત્યાં અટકી જાય છે. અહીં સુધી જીવ પહોંચી જાય છે અને પછી એને નીચે ઉતરવાનું, પાછા આવવાનું કંઈ કારણ? નીચે ઉતરવા માટે કોઈ વજન તો જોઈએ ને. કર્મનું કોઈ એને બળ ન હોવાને કારણે આ જીવનું એટલે એ ઉર્ધ્વ સ્વભાવી છે, એટલે સિદ્ધાલયમાં વિરાજમાન થાય છે. એ જ્યાં મુક્ત થાય ત્યાં જ રહે છે. તો કે એવું બનતું નથી. એટલી બધી જુદી જુદી મિથ્યા માન્યતાઓ કલ્પનાઓ આપી હોય છે આપણને, એમ થાય કે જે આત્મા જ્યાંથી મુક્ત થયું હવે અહીંયા જ છે, એટલે કેટલી જગ્યાએ અહીંયા એની સમાધિ કરીને એને અહીંયા ત્યાં દાટી દે, કારણ એ હવે અહીંયા જ રહેશે, એનું સ્થાન અહીંયા છે, એવું પણ થતું નથી. જુદી જુદી અનેક પ્રકારની માન્યતાઓ તો છે ને, જેટલા જે લોકો જેટલા આગળ વધે એટલી વાત કરે, પણ આ જ્ઞાની પુરુષ વિતરાગ દર્શનમાં તો પૂર્ણ દર્શન છે. એણે કીધું કે મુક્ત થયા પછી એ લોકની મર્યાદામાં રહે નહીં. કારણ? તો કે એનો સ્વભાવ ઉર્ધ્વગામી છે. એનો સ્વભાવ ઉર્ધ્વગામી છે, એનો નાશ થાય નહીં, કારણ કે એનો સ્વભાવ અવિનાશી છે. આપણે બધું વાત સાંભળીને પછી એના પ્રભાવમાં આવી જાય, પણ આપણે ત્યારે ભૂલી જઈએ કે આત્માના લક્ષણ શું, આત્માનું સ્વરૂપ શું. તો એ જેને આત્માના ગુણથી, લક્ષણથી ને ધર્મથી પહેલા આત્માને ઓળખો છે, એ જ આત્માનો ધર્મ કરી શકે, નહીતર તો કરતો હોય ક્યાં ને ક્યાંથી ક્યાં હેલો જાય. કારણ શું? કે એની મૂળ વાતની સ્પષ્ટતા કે માન્યતા ફગી જાય. બુદ્ધિથી પકડાણી હોય એ વધારે બુદ્ધિ આવે તો છૂટી જાય. તર્કમાં તો કોઈ પાવરફુલ તર્ક આવે તો આ વાત ટકી શકતી નથી. પણ જેને સિદ્ધાંત પૈકડા છે એને તર્કવાળો ગમે તે કહે. જેમ તર્કથી કોઈ કહે કે તને આવું ઇન્દ્રલોકનું સુખ સુખ મળે ને આથી વધારે સુખ શું, પણ જેને સિદ્ધાંત પૈકડો છે એમ કે મોક્ષ સિવાય બીજું કોઈ સુખ હોઈ શકે. આનાથી શ્રેષ્ઠ મોક્ષ સુખ શ્રેષ્ઠ સુખ છે એનાથી. હવે ઓલો ગમે એટલું આકર્ષણ આપે, પ્રલોભન આપે, મોટી મોટી વાતો કરે, તું તારે જે જોઈ મળે તને, પાણી કહેતા દૂધ મળે, તે સમયે કદાચ એને એમ થઈ જાય કે આ સ્થિતિ સારી હો. અને બહુ તપની અંદર જ્યારે બહુ તપ કરતો હોય ત્યારે કહે છે કે દેવો એને ચલિત કરવા માટે આવે ને કે માગ માગ, તારે કંઈ જોઈએ તો અમે તને આપી, અને અંદર જે ઉછાળા મારતું હોય ને એ બહાર. સનત ચક્રવર્તી રોગથી પીડાય છે અને રોગ એવા છે ઘાતક છે, જીવલેણ રોગ છે. દેવો કહે છે કે બોલ પ્રસન્ન થયા છીએ તમારી તપ તમારી સાધના તમારા સંયમથી, અમે માગો, અમે દેવના વૈદ્ય છીએ, અશ્વિની કુમાર છીએ, આપણે તો શું કે તાવ ઉતારી દે, આ માથું ઝેડું છે પેલા પેલા આ કર પછી બીજી વાત. એ કહે છે એકેય કામ નથી મારે, કેમ કે એની મુમુક્ષુતા પાકી છે કે કામ એક બીજો. બધા રોગ શરીર રોગથી ઘેરાયેલું છે પણ એની દ્રષ્ટિ રોગ ઉપર નથી. જેણે મુમુક્ષુતા પ્રાપ્ત કરી છે એટલે આત્માર્થ સિદ્ધાંતથી શ્રદ્ધાંજલિ સમ્યક થયું છે, એ ક્યારેય બુદ્ધિથી જુદી જુદી પ્રલોભનની વાતો આવે તો કેટલાય ના તપ ચડાવી દીધા દેવોએ, ચલિત કરી નાખ્યા એને એના જ્ઞાન માર્ગથી, યોગ માર્ગથી, ધ્યાન માર્ગથી. શું કામ કે મૂળ વાત ન હોય અને આપણે એમ થયું આટલે સુધી ગયું, પણ ગયો સમજણ વિના પણ જઈ શકાય. એમાં શું હઠ યોગની સાધના ન થાય, એને બધાને આત્મજ્ઞાન જરૂરી છે. હિમાલયની અંદર કેવી કડક કઠિન સાધના કરે પણ એથી કરીને જ્ઞાની છે એવું સમજવાની જરૂર. જ્ઞાન આત્મા સંબંધી જ્ઞાન એને જ્ઞાન કહેવાય, આત્મા સિવાયની જાણકારી જે છે જ્ઞાન છે એને અજ્ઞાન અથવા જાણકારી કહેવાય. ઘણું જ્ઞાન કોઈ પણ વિષયનું, કોઈને ભૂગોળનું જ્ઞાન છે, કોઈને ખગોળનું જ્ઞાન છે, કોઈને વિજ્ઞાન છે પદાર્થનું, એ બધું જ જ્ઞાન ખરું પણ આત્માનું જ્ઞાન નથી. તો પારમાર્થિક દ્રષ્ટિએ એને જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? અજ્ઞાન. શાસ્ત્રનું જ્ઞાન છે અને આત્માનું જ્ઞાન નથી તો પણ. એટલે અજ્ઞાન એ જ્ઞાનનો અભાવ નહીં પણ આત્માના સ્વરૂપના જ્ઞાનનો અભાવ, તેને કહેવાય અજ્ઞાન. પોતાના અસ્તિત્વના જાણકારીનો અભાવ, એને કહેવાય અજ્ઞાન. બહુ મુખ્ય વાત જો પકડાઈ જાય જીવને, સાધકને, જિજ્ઞાસુને, મુમુક્ષુને, અને એની વાત મુમુક્ષુતામાં આવીને ઊભી રહે છે, પછી એ કોઈ પણ પ્રકારના મોહથી ચલિત થતો નથી. નહીં તો જરાક જો મોહ આવે, લબ્ધિ આવે, સિદ્ધિ આપે કોઈ કે તને આ બધું આપી દઈએ, તું તારું તપ છોડી દે, તારી સાધના મૂકી દે, તારે શું કામ છે હવે, તો એનો સંકલ્પ છૂટી જાય મોક્ષનો. કારણ કે મોક્ષ એ જ શ્રેષ્ઠ સુખ છે એવી શ્રદ્ધા એને પોતાની અનુભૂતિમાં નથી. એટલે સમ્યક દર્શનનો અભાવ. મહાતપસ્વી, મહાજ્ઞાની, મહાધ્યાની, મહાયોગી સંકિત વિના આવું બની શકે છે? કેમ કે બાહ્ય શરીરનો પુરુષાર્થ જુદો છે અને આંતરિક જુદો છે. બહારમાં ગમે એટલું કરી શકે, અને ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડની છે એ વાંચવી, બધું જ બાહ્ય છે. અને આપણે એટલું કર્યું, આપણે તો આટલું કરનારા આટલા જગતમાં લોકો છતાં એકય મોક્ષ ન થયો, એકય નો હારો, આવું તો થાય જ નહીં. કોક સાયકલ ચલાવે કલાકો સુધી, કોક ખાવાનું કરે, કોઈ ગાવાનું કરે, થાકે જ નહીં. એક ચિત્તે એક લયથી બધું, કેટલું બધું કેટલા પરાક્રમો જગતના દુનિયાના ઇતિહાસમાં નોંધાયેલા છે અને જગતે એને સન્માન્યા છે, એને પદવીઓ આપી છે કે આના જેવા કોઈ નહીં. તો પછી કયો માર્ગ મોક્ષને આપે? તો કે આ બધું કરવા છતાં એ મોક્ષ એને મળી શકે. પણ જેને સાદી સમજ છે એ કદાચ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ તોડે નહીં, પણ પોતાના કર્મ તોડે તો એને મોક્ષનો અનુભવ થાય. અને એનું ક્યાંય રેકોર્ડ રાખવા માટે જગતની કોઈ બુક હજુ પેદા થઈ નથી. કે મેં કેટલા કર્મો તોડ્યા એ ક્યાં નોંધાવવું? ક્યાં પેલા નોંધવું? કેવી રીતે? એનું ક્યાંય બેરોમીટર આવતું? તાવ ઓછો છે કે ઉતરી ગયો કે ચડી ગયો એને માટે માપવા માટેનું સાધન છે? પણ મારા કશાયો રાગદ્વેષ છે એ વધ્યા કે ઘટ્યા? બ્લડ પ્રેશર વધ્યું કે ઘટ્યું એનું સાધન છે હાથ વગર? હું તો, મારે તો ઘરમાં જ છે, હું તો જરાક ક્યાંક એવું થાય એટલે તરત જ માપી લઉં. તું તારો કશાય માપી લે ને, તારા રાગદ્વેષ માપી લે ને, એવું સાધન રાખ. એવું થર્મોમીટર, કર્મોમીટર, યસ, શોધ કરવા જેવી, શોધ કરવા જેવી. કે આખા દિવસની સાધનાને અંતે કર્મ ઘટ્યા, બેલેન્સ હોય એમાં હોય, અને પછી જો તો બેંકની પાસબુકમાં આવે અને એ મોબાઈલ ઉપરથી ખબર પડે કે મારું બેલેન્સ ઓછું થયું, ઘટ્યું, વધ્યું, બધું ખબર પડે. પણ તારા કર્મનું બેલેન્સ જે તારી પાસે છે એ ઘટ્યું કે વધ્યું? આજ મેં આટલી બધી સાધના કરી, બેલેન્સ તો ઘટ્યું હશે એવું માનવામાં આવે, પણ ખરેખર ન પણ. એને જ્ઞાનીએ કીધું કે તોય અરે ભવ ચક્રનો આંટો નહીં. એક ટળ્યું એટલે તને મનુષ્ય દેહ મળ્યો, પુણ્યના ઢગલે ઢગલા કર્યા અને આવો શુભ દેહ માને મળી ગયો. શુભ દેહ કીધો, અશુભ નથી કીધો. જોઈ પાછું કોઈ અર્થઘટન જુદું નહીં કરતા, શુભ કીધો, બધી જ અનુકૂળતા મળી ગઈ. સારું ગોત્ર, સારા મા બાપ, સારો ધર્મ, આર્ય ભૂમિ અને વિતરાગ દર્શન પ્રાપ્ત થયું, સુગુરુનો યોગ થયો છે, શાસ્ત્રો મળ્યા છે, આવો શુભ દેહ મળ્યો છે. અને પછી પૂછે છે, ભાઈ તોય એક ભાવ ઓછો થયો? સાહેબ કહું કેવી રીતે? માપવાનું કોઈ સાધન? આ વાત એટલી સમજવાની કે જેને વસ્તુ સુખ સેમાં છે એની પાયાની વાત આ શાસ્ત્રની અંદર કીધી છે. એકવાર સમજણ પાકી બેસી જાય પછી બુદ્ધિ જે છે એના તોફાન મટી જાય. આ બધા તોફાન શેના છે? સંકલ્પ વિકલ્પના તોફાન, ત્યાં ત્યાં ભમવાના, દોડવાના, ભ્રમણાના, આ બધા તોફાન બુદ્ધિના છે. પણ શ્રદ્ધા એકવાર સંત પુરુષોની, જ્ઞાની પુરુષોની, વિતરાગ પુરુષોના બોધની, એના બોધથી મને શ્રદ્ધા થઈ છે તો હવે મારે બીજા કોઈ પણ પ્રકારના બુદ્ધિના ચમકારા મારી શ્રદ્ધાને ચલિત કરી શકે નહીં. અંબળ ગમે તેવી રચના કરે પણ સુલસા એને તીર્થંકર માનવા તૈયાર થાય નહીં. શ્રદ્ધા એવી છે. એ વાત ઉપર અહીંયા જવું છે. આપણે અત્યારે આ ગાથા પૂરી કરીએ કે મોક્ષ જો શ્રેષ્ઠ ન હોય તો આનું સ્થાન ઉપર ન હોય. તો દરેક જગ્યાએ. અને મોક્ષ કહેતા ભાઈ જીવનો અભાવ નથી, મોક્ષ કહેતા એ સ્થાન નથી, એનું સ્થાન તો ઉર્ધ્વ જ છે. આ સમજ આપી છે. આગળ
મોક્ષમાં પરમ સુખ છે. મોક્ષ ન દે સુખ શ્રેષ્ઠ જો તે નહીં શ્રેષ્ઠ ગણાય તો જીવ તેને સિદ્ધ ગણ સેવે કેમ સદાય? મોક્ષ જો ઉત્તમ અવિનાશી પરમ સુખને ન આપે તો તે ઉત્તમ પણ ગણાય નહીં. પણ મોક્ષ ઉત્તમ સુખ આપે છે તેથી જ શ્રેષ્ઠ મનાય છે. મોક્ષમાં જો પરમ આનંદ ન હોય તો તે હે જીવ સિદ્ધ પરમાત્મા તેને સદાકાળ શા માટે સેવે? ત્યાં અનંત અપાર સુખ છે તેથી તેઓ મોક્ષને સેવે છે. મોક્ષ અખંડ અને અવિનાશી આનંદ આપે છે, માટે સિદ્ધ પરમાત્મા તેમાં નિરંતર નિવાસ કરે છે. જો મોક્ષ ઉત્તમ ન હોત તો ત્યાં સિદ્ધ આત્માઓ રહેત નહીં. કેવલ જ્ઞાન આદિ અનંત ગુણ સહિત સર્વશુદ્ધ આત્માઓ ત્યાં સદાકાળ રહે છે. સીધ પરમાત્માનું સુખ અપૂર્વ અને અતિંદ્રિય છે. મોક્ષ પરમ સુખ આપે છે એનું વર્ણન કરે છે. અને જો મોક્ષ ઉત્તમ અને અવિનાશી પરમ સુખ ના આપે તો તે ઉત્તમ ગણાય નહીં. પણ મોક્ષ ઉત્તમ સુખ આપે છે તેથી તે શ્રેષ્ઠ મનાય છે. અને મોક્ષમાં જો પરમ આનંદ ન હોત તો સિદ્ધ પરમાત્મા તેને સદાકાળ શા માટે સેવે? ત્યાં અનંત અપાર સુખ છે તેથી તેઓ મોક્ષ સેવે છે. મોક્ષ એવું છે કે જ્યાં તમને સિદ્ધ પરમાત્માને તેને સદાકાળ સેવે અને ત્યાં સુખ આપે અને મોક્ષને સેવે છે. મોક્ષ અખંડ અને અવિનાશી આનંદ આપે છે. બીજી કોઈ વસ્તુ નથી કે તમને અખંડ આનંદ આપે. મોક્ષ એવી વસ્તુ છે કે જે તમને અખંડ અને અવિનાશી આનંદ આપે છે. માટે સિદ્ધ પરમાત્માઓ ત્યાં નિરંતર નિવાસ કરે છે. જો મોક્ષ ઉત્તમ ન હોત તો સિદ્ધાત્માઓ ત્યાં રહેત નહીં. કેવળ જ્ઞાનાદિ અનંત ગુણ સહિત સર્વશુદ્ધ આત્માઓ ત્યાં સદાકાળ રહે છે. સિદ્ધ પરમાત્માઓનું સુખ અપૂર્વ અને અતિંદ્રિય છે. મોક્ષ એકદમ પરમ સુખ આપે છે. એના સિવાય બીજી કોઈ વસ્તુ પરમ સુખ આપી શકતું નથી.
મોક્ષ સુખને શ્રેષ્ઠ સુખ છે એમ કહેવા માટે એક વધારાની યુક્તિ અથવા દલીલ આપી છે. શું આપી? હા, સિદ્ધાત્માઓ જો મોક્ષ સુખ શ્રેષ્ઠ ન હોત તો જે મોક્ષને પાયમાં છે એ પાછા આવત સદાકાળ ન. કેમ કે એને તો પૂર્ણતા તો થઈ ગઈ છે. અનંત ચતુષ્ટય તો પ્રગટ્યા છે એટલે અનંત શક્તિ તો છે જ, અનંત વીર્ય તો છે જ. હવે જો ત્યાં સુખ ન હોય તો એને કોણ રોકે છે? આ દલીલ આપી છે કે ભાઈ અમે કહીએ છીએ કે મોક્ષ સુખ એ જ ઉત્કૃષ્ટ છે, એ જ શ્રેષ્ઠ છે, એ જ પરમ છે. પણ તમે કહો ના એવું નથી. કેમ કે ઘણા પૂછે મોક્ષની અંદર ભજીયા મળે તો કે ન મળે, ચા પીવાય ન મળે, આ ન મળે. કથા પુરાણની અંદર બહુ સરસ આવે કે એક બજરીયો મૈકુંઠ ચાલ્યો, બેઠો પાલક માઈ, ભગવાન એને કીધું તને સદૈવ વૈકુંઠ વાસ પારો કરવો છે. હાલ ભગવાને વિમાન મોકલ્યું છે, પાલકમાં બેઠો. અદ્વત છે પીછો પીડો, અદ્વતી વલણ કે પાછું લે ભાઈ, રિવર્ટ કર, રિટર્ન. હા, બજર વૈકુંઠ મેં નાય. એને પૂછ્યું વલણે કે હું આવું છું તો કરો, મારી પાસે એક જ ડબ્બી છે, બીજી લીધી નથી હજી. પણ વૈકુંઠની બજારમાં બજર તો મળશે ને મને, આ મારે પાસે લીમડી નહીં જોઈ, જરા થોડી તેજ જોઈએ. ન હાલે આવી. ઓલો કહે કે ભાઈ તું ભૂલી ગયો, વૈકુંઠમાં આવી કોઈ બજાર હોતી જ નથી. અરે પરમાત્માનું નામ સુખ સુખ સુખ, તરે બજર ઈચ્છા જ નહીં થાય તરફ તો શું. પણ એના મગજમાં બેઠું નહીં, બજર નો હોય તો વૈકુંઠ શું કામનું? એમ ચા નો હોય તો મોક્ષ પૂછે કઈ રહેવાનું નહીં, કે ખાવા પીવાનું નહીં, આખો દી શું કર, છાપાનું આવે, ટીવી નો હોય. અરે કેટલા પ્રશ્નો કરે આપણા અજ્ઞાનજન્ય પ્રશ્નો, તો કોઈ વાત મૂકી દો. એના કરતા તો બાલ મંદિરના છોકરાને ભણાવવા હારા. સોનલબેન આને તો કેટલા પેલા આમ ન હોય, લો ક્યાંય જવા આવવાનું ન હોય, કોઈ આવે નહીં, તમારે શું કરવાનું હોય, આખો દી શું કરતા હશે બધા આત્માઓ, અને છતાં તમે કહો સુખી સુખી સુખી. અરે એક જ આ કહે છે કે જો એ સુખી ન હોય તો અહીંયા પાછા ન આવે કે અરે ભાઈ ઘણા વખત ત્યાં ગયો, ભૂલ થઈ અમારી, હવે તમે કોઈ મોક્ષનો પ્રયત્ન કરતા? એક કહેવા તો આવે ને કે દુઃખી થાવમાં આ બધું મૂકો લપ, અને જેમ જીવો છે એમ જીવા કરો, કેમ કે હું આ માનો છું એવું કઈ સુખ એકે આવ્યો. તો આચાર્ય એક લખ્યું છે કે હે પ્રભુ, મોક્ષનું સુખ જાણવા માટે અમે પ્રયત્ન કર્યો પણ કે કાગળ લખ્યો પહોંચે. અને અમને એમ થયું કાગળ ની પહોંચ નથી આવતી, એટલે રૂબરૂ કોક ને મોકલીએ. તો જેને મોકલો એ પાછો ગજબ છે પ્રભુ, જેને મોકલો એ રોકાઈ ગયો. હવે અમારી તો દશા એવી છે કે ક્યાં શું કરવું, અને અંદરથી જવાબ આપે છે કે તું જ જા જાતે. મોક્ષનું સુખ એવું છે, અનંત જીવો મોક્ષે ગયા છે એમાં કોઈ આત્મા સંસારમાં ફરી પાછો આવ્યો નથી. સંસાર એ દુઃખનું સ્વરૂપ છે અને મોક્ષ એ કેવળ સુખનું સ્વરૂપ છે. તો મોક્ષમાં ગયેલાનું સુખ જો શ્રેષ્ઠ ન હોય તો અહીંયા એમ કહે છે કે સિદ્ધગણ જે છે, અનંતા સિદ્ધો, મુક્ત થયેલા આત્માઓ, એની સેવના સદા માટે શું કામ કરે છે? પાંચ પચીસ વર્ષે પાછા તો આવે ને. આજે તો બ્રહ્મા અમેરિકા ને લંડન ગયેલા પાછા આવે છે કે ભાઈ ભૂલ થઈ ગઈ. અને જે નથી આવ્યા એ મનમાં મૂંઝાય છે અને નથી ગયા એ એને એમ થઈ ગયા અમે રહી ગયા. અને ઓલો કે ભાઈ તું જ્યાં છો અહીંયા હારો છો બાપા, હવે અમને તું પૂછમાં. હા, અમેરિકાની અંદર એકવાર જગ્યાએ બેઠા હતા, એને કીધું હલવાઈ ગયા મને કે ભાઈ એવા દુઃખી થાય છે અહીંયા, એવા દુઃખી છે અને એવું ઘર યાદ આવે, બધો મેળા યાદ આવે, તો પ્રસંગ યાદ આવે અને એમાં જે આનંદ મળતો તો સારું, અહીંયા તો આ યાંત્રિક લાઈફમાં એક મિનિટનો આનંદ નથી મળતો. તો એમ કીધું પણ હાઈલો જાય ને પાછો, પૈસા તો ઘણા થઈ ગયા છે. અરે ગામમાંથી નીકળો ત્યારે હાર પહેરાવ્યો હતો, સભા કરી હતી, બહુમાન કર્યું હતું, નાળિયેર આપ્યું હતું, સાલ ઉઢાડી હતી અને આખું ગામ ઢોલ વગાડતા વગાડતા બસ સ્ટેન્ડ ઉપર મૂકવા આવ્યું કે મુંબઈ જાય છે અને અહીંયાથી હવે જવાનો અમેરિકા. હવે મારે આ ગામમાં પગ કેમ મૂકવો? ભાથા મારે બધા મને ભેગા થયા. મેં કીધું પણ હવે એવી લોકલા છો પણ હવે હિંમત નથી આવતી, શું કરું? કે કારણ કે જ્યારે જાઓ ત્યારે એકાદ બે સૂટ ચડાવીને ત્યાં આમ ફરતો, આખા ગામને લાગે કે આ એ દેવલોકમાંથી આવ્યો, એવો સુખી હશે મારો દીકરો, વટ પાડે છે. કેમ કે હવે $1000 વાપરી નાખવા, એમાં ક્યાં વાંધો હતો? પણ એ ગામમાં પાછો મહિનો દોઢ મહિનો જાય ને એવા જાય, અહીંયા દુઃખી ને દુઃખી એને ઝાડુ કાઢતો હોય એરપોર્ટ ઉપર કે રેલવે સ્ટેશન ઉપર. અને કોઈ ઓળખી તો મળે તો ભાગી જાય બાજુ દોડતો, શું થયું? તો ઓલો જોઈ જાય કે આ ઝાડુ કાઢે છે અહીંયા. કોઈ વાત કહેવા જેવી નથી. આ સિદ્ધલોકની અંદર કોઈ સિદ્ધને આવી મુશ્કેલી હશે એમ સમજવાનું. આ આચાર્ય એમ કહે છે આનંદ સુખમાં કહે છે, કસ એને કઈ એ કહે છે, એને પોતાનું જો સુખ કીધું છે એ કેવું છે? એને અપૂર્વ અને અતિન્દ્રિય. આપણી સુખની હજી જેટલી જેટલી કલ્પના કરવી હોય એ ઇન્દ્રિયને આધીન કરીએ કે ઇન્દ્રિયાતીત કરીએ? ઇન્દ્રિયને આધીન જ. આપણે કે મજા આવી ગઈ, શું કર્યું? તો કે ભજીયા ખાધા. મજા આવી ગઈ, શું કર્યું? અહીંયા ફાયરા. બધું ઇન્દ્રિયોને આધીન સુખની વ્યાખ્યા છે, સુખની સમજણ છે અને સુખનો આપણને બોધ છે એ માત્ર ઇન્દ્રિયાધીન. ઇન્દ્રિયાતીત સુખની આપણને બોધ છે, બરાબર? થાય તો મારે કઈ કેવું નથી. આ જ્ઞાનીઓ કહે છે એ સમજાય તો ઘણું, આ જ્ઞાનીઓ સમજાવે છે એ સમજાય તો ઘણું. એ કે છે કોઈ પણ સાધનામાં તું બધું જગતને ભૂલી જાય એકવાર અને એમાં તારા સ્વરૂપમાં લીન થા તો એ તને સુખ, આત્મા સ્વરૂપ છે એ સુખ સ્વરૂપ છે એટલે એનો અનુભવ થયા વિના. અને આત્માનો અનુભવ થાય ત્યારે સુખ જ થાય કે દુઃખ જ થાય? કોઈ એમ કે આજ મારી એટલી સરસ માળા અથવા પૂજા થઈ અને એકદમ જગત ભૂલાઈ ગયું અને આત્માનો અનુભવ થયો પણ એવી પીડા થઈ, એવો દુઃખ એવું થાય, એવું ગ્લાની થઈ, શોક ના, આનંદ થયો, અદભુત આનંદ, શબ્દાતીત આનંદ. એને એમ થાય કે ઓહો એટલી બધી આનંદ, રોમે રોમની અંદર આનંદ છે, આખો દિવસ મારો પ્રસન્નતામાં જાય છે. તો આત્મા એ સુખ સ્વરૂપ છે, એનું ઇન્દ્રિયાતીત એની અનુભૂતિ છે, એનો બોધ થાય એ પોતે જો પરને ભૂલીને સ્વમાં લીન થવા પ્રયત્ન કરે એવું સાધનાનું સ્વરૂપ આવે તો ત્યાં થાય. તો એ વાત કરે છે કે પરમાં જવા માટે શું કામ કરે છે, તો કે મેં પદ્માસન વાળીને બેઠો છું, ગુફામાં બેઠો છું, પાંચે ઇન્દ્રિયનો એકે વેપાર નથી, પાંચે ઇન્દ્રિયોનો એકે વિષય નથી, પણ એક ઇન્દ્રિય હજી અભ્યંતર છે ને, એ મન. બસ આ મન છે, જ્યાં સુધી પર સાથે જોડાયેલું છે ત્યાં સુધી તને મનથી રહિત એવું આત્મા એની સાથે લીનતા આવતી નથી. સમાધિ સુખની લીનતામાં બાધક કોઈ તત્વ હોય તો મન. એટલે જ્ઞાનીઓએ કહ્યું કે મનનો નિગ્રહ કરો, મનનો જય કરો અને મનનો લય કરો. નિગ્રહ કરતા શીખીએ નાના મોટા યમ નિયમ વ્રત પચકાણ બધા, મનનો નિગ્રહ કરો. હાલતા ચાલતા જુદા જુદા વિમ્સ કરે છે, કલ્પનામાં વયો જાય છે, જુદા જુદા ઈચ્છાઓ કર્યા કરે છે, તૃષ્ણા વાસના કર્યા કરે છે, એના પર સંયમ થોડો રાખો, સંયમ રાખો. મનને કહો કે શું તોફાન માંડ્યા છે, તો એ મનનો નિગ્રહ કર્યો. એ કે ત્યારે એ પ્રકારે અવડચંડું હોય એ કે એ પ્રમાણે ચાલવું નહીં, તો એ થઈ શકે કે નહીં થઈ શકે. નિગ્રહ કરો, પછી મનનો જય કરો. કોક વાર મન કે ને કે આ નથી જ કરવું મારે, એમ જયની એક સ્થિતિ સાધનાની આવે, અને પછી મનનો લય કરો. મનનો લય ત્યારે થાય છે જ્યારે પોતે મનથી પર પોતાના સ્વરૂપની ખૂબ વિચારણા કરે, ત્યારે મનનો કોઈ વિકલ્પ જ ન હોય. આપણને કહીએ કે તમને કીધું હતું ને આટલા વાગ્યા આવશું, હું તો ભૂલી ગયો, પણ સંકલ્પ વિકલ્પ કરનાર મન જ ત્યારે સક્રિય નહોતું, શું યાદ આવે, બધું ભૂલાઈ જાય, લીનતા થઈ છે, સ્વરૂપમાં લીનતા થઈ છે. એટલે આ જે ફેરફુદળી કરનારું તત્વ હતું એ ત્યારે કામ કરતું નથી. મનના વ્યાપારને શાંત થઈ જાય, આ એ વિક્ષેપ કરનાર તત્વ છે, તો પોતાને પણ આવા સુખની અનુભૂતિ થાય. પણ એ સુખની અનુભૂતિ મનની સાધના કરવી જોઈએ. મનની સાધના જ્યારે પૂર્ણ થાય ત્યારે જીવ એ પોતાના સ્વરૂપ સાથે લીન થઈ શકે. કૃપાદેવ કહ્યું ને, આવીએ બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવીએ તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. અને એ મન સ્વરૂપ પાછું જાગૃત થાય તો ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. પણ અંતર્મુખ જો એનો જય કરી લેતું, અંતર્મુખ અવલોકન કરીશ, વિલય થતા આ એની પ્રક્રિયા છે. જેટલો જેટલો અભ્યાસ થાય અને એ બીજી બાજુ પર તરફનો વૈરાગ્ય થાય, વૈરાગ્ય ઉદાસીનતા અને આ ઉપશમ એ પોતાનો ભાવ, આ અભ્યાસ શાંત કરવું, મનને ઉપશમ કરવું. પણ વૈરાગ્ય વિના મન ઉપશમ ન થાય, આપણું આકર્ષણ જ ત્યાં છે, વૈરાગ્ય નથી મોહ છે. હવે મોહ હોય તો મન દોડે ત્યાં, આ ઉપશમ ક્યાંથી કરતું. પણ એના તરફ વૈરાગ્ય જાગે તો એને પાછું વાળતા, તો મૂળમાં વૈરાગ્ય અને ઉપશમ આ બે પાયાના શક્તિઓ છે આત્મ સ્વરૂપની સાધના કરવાના. વૈરાગ્યથી ઉદાસીનતા આવશે, ગમે તેવા વિષયો આવશે ચિત્ત એના તરફ ઢળશે નહીં, ઉદાસીન રહેશે, ભલે ગમે એ વાત કરે. વૈરાગ્ય હોય તો પ્રલોભનની વાતો આવતા પણ એને કોઈ આકર્ષણ થશે નહીં, અને ઉપશમ હશે એટલે એ શક્તિ પોતાની સ્વશક્તિ સંકલ્પ શક્તિ નહીં, ત્યાં જવું નહીં જવું હોય તો એ પોતે સ્વસ્થ રહી શકશે. આર્ત ધ્યાન નહીં થાય, રૌદ્ર ધ્યાન પણ નહીં થાય, અને ધર્મ ધ્યાનમાં સ્થિરતા હશે. ઉપશમ ભાવ છે, હું મારા ભાવોને સંયમિત રાખી શકું છું, હું મારા ભાવોને કાબૂમાં રાખી નિયમમાં રાખી શકું છું, અને એને વૈરાગ્યનું બળ છે એટલે એ થઈ શકે છે અને સરળ રીતે થાય છે. અને આને અપૂર્વ આનંદને અતિન્દ્રિય સુખ જ્યારે મળે છે ત્યારે એ એ પરમાત્મા એ સુખને છોડવા તૈયાર નથી, કારણ કે એને અનંત સંસારનો અનુભવ છે કે સંસારમાં સુખ મળશે પણ ઇન્દ્રિયજન્ય છે, અને ઇન્દ્રિયજન્ય સુખ ક્યારેય સનાતન શાશ્વત હોતું નથી, એ ક્યારેય સ્વાધીન હોતું, એ ક્યારેય અનંત હોતું, એ ક્યારેય અક્ષય હોતું. એના સુખનો આધાર પર છે, સુખ મળશે પણ પર છે. બસ આ એક લક્ષ એને આવી ગયું કે ગમે તેટલું મારું સુખ છે પણ એનો આધાર પર છે, સ્વ નથી, તો એ સુખમાં એને કોઈ રુચિ થશે નહીં, કોઈ સુખનું આકર્ષણ થશે નહીં. માટે સિદ્ધ પરમાત્માઓ છે એ ત્યાં પાછા આવતા નથી, આવવાની શક્તિ નથી એમને, આવતા નથી. એની અંદર પછીના પેરેગ્રાફમાં એની શક્તિ આપી છે સુખની. એ સુધીરભાઈ તમે જ વાંચી રહ્યો, કોની પાસે છે માઈક? કાંતિભાઈ વાંચો.
મોક્ષ અખંડ અને અવિનાશી,
નહીં નહીં, જે
બાધા રહિત છે, વિશાળ છે, હાનિ અને વૃદ્ધિથી રહિત છે, પાંચ ઇન્દ્રિયના વિષયોથી રહિત છે, નિર્દ્વંદ છે, અન્ય દ્રવ્યની અપેક્ષાથી રહિત, અનુપમ છે, અનંત છે, અપાર છે, સર્વકાળ રહેનાર છે, ઉત્તમ છે તથા અનંત સારયુક્ત છે, એવું પરમ સુખ શ્રી સિદ્ધ પરમાત્માને હોય છે. તાત્પર્ય કે તે સુખ સર્વથા વાંછનીય છે, અન્ય સુખ નહીં. સિદ્ધ પરમાત્માનું જે પરમ સુખ હોય છે એ આત્માની ઉપાદાન શક્તિથી સિદ્ધ છે, એટલે કે આત્મામાંથી જ ઉત્પન્ન થયેલું છે. અને પછી એના બધા ગુણ આપ્યા છે કે પોતે અતિશય વાળું છે, બાધા રહિત છે, વિશાળ છે, હાનિવૃદ્ધિથી રહિત છે, કોઈ પણ જાતની હાનિવૃદ્ધિ થઈ શકતી નથી, બાધા કોઈ આવતી નથી, પાંચ ઇન્દ્રિયોના વિષયોથી રહિત છે, ઇન્દ્રિયોની સાથે નિસ્બત નથી. નિર્દ્વંદનો અર્થ નથી ખ્યાલ આવતો
જી?
નિર્દ્વંદ,
નિર્દ્વંદ્વ છે, વિકલ્પ નથી કોઈ, આ સારું ને આનાથી વધારે સારું.
અન્ય દ્રવ્યની અપેક્ષાથી રહિત અનુપમ છે, એને કોઈ દ્રવ્યની પછી અપેક્ષા રહેતી જ નથી. અનંત છે, અપાર છે, સર્વકાળ રહેનાર છે, સર્વકાળ રહેનાર છે, ઉત્તમ છે તથા અનંત સારયુક્ત છે, એવું પરમ સુખ શ્રી સિદ્ધ પરમાત્માને હોય છે. તાત્પર્ય કે તે જ સુખ, એ આ જ સુખ એમ કે સર્વથા વાંછનીય છે, એ જ સુખની ઈચ્છા કરવી જોઈએ, અન્ય સુખ નહીં.
એટલી બધી સુખની વ્યાખ્યા આપે છે આ પેરેગ્રાફ આખો, ડેફિનેશન ઓફ હેપીનેસ એક જ ને, સુખની વ્યાખ્યા છે ડેફિનેશન ઓફ હેપીનેસ. ઘણા ઘણા પુસ્તકો છે, સુખનું સરનામું, સુખના માર્ગ, સુખની પ્રાપ્તિના માર્ગ વગેરે વગેરે, લેક્ચર્સ ચાલ્યા કરે, પૈસા લઈએ, 200-500 કંકેરવા પડે સમજવા માટે, અને પછી આવ્યા પછી 500 જાય સુખ મળે. એ બધાનો સાર મળી ગયો એને, એને જે સુખ મેળવવું હતું એનો સારરૂપ સુખ મળી ગયું, કે હવે આનાથી અનંત સુખોથી આ સારરૂપ સુખ છે, આનાથી હવે બીજું કોઈ છે નહીં, આ નિર્દ્વંદ્વ છે, શ્રેષ્ઠ છે. સુખની વ્યાખ્યા, એક તો પેલું એનું વિશેષણ શું આવ્યું? આત્માની ઉપાદ, એ સુખનો સ્રોત. સુખનો સ્રોત ક્યાં છે? પોતામાંથી છે, કોઈ અન્યમાંથી, બહારથી, પરથી નથી. આ સુખ જે છે એની ઉત્પત્તિનું સ્થાન ઉપાદાન, પોતે પોતાના સ્વરૂપમાં પોતે જ સુખનું સ્વરૂપ છે, એ ક્યાંય બીજેથી આવતું નથી. ઉપાદાન એટલે જે વસ્તુ જેમાં છે, નિહિત છે, જેમાંથી આવે એને ઉપાદાન કહેવાય. સાકરમાં મીઠાશ છે તો એ સાકરનું ઉપાદાન છે, એમાંથી જ મીઠાશ આવે છે. એમ સુખ છે એ આત્મામાંથી જ આવે છે, સુખ પદાર્થમાંથી આવી શકે નહીં. કોઈ પણ પદાર્થમાં સુખ આપવાની શક્તિ નથી, એટલે પુદ્ગળ દ્રવ્ય સુખ આપી શકે નહીં. એનું ગમે તેવું સ્વરૂપ, ગમે તેવી રચના, ગમે તેવું મિશ્રણ, ગમે તે ફોર્મ્યુલા પુદ્ગળ દ્રવ્યની કરીએ અને ગમે તે એમાંથી પ્રોડક્શન કરીએ, રચના કરીએ, એમાં સુખ આપવાનો ગુણ છે. આ વાત બેસે,
સુખ આપણે
આત્મા એમાંથી સુખ છે એ આપણી શ્રદ્ધા બેસતી નથી. આપણને સુખ પરમાંથી તારી બાજુમાં જે બેઠો હોય ને એમ કે મને લાડવો દીઠો ગમતો નથી, તું એમ કે મને સુખ મળ્યું. હવે સાચું કોને માનું, લાડવામાં સુખ છે નથી? લાડવામાં જો સુખ હોય તો જે ખાય એને મળે. લાડવામાં સુખ હોય, એક કે બે કે ચાર કે જે છે, પછી તો સુખ લેવાની શક્તિ જોઈ તારી. પદાર્થમાં સુખ છે એ ભ્રાંતિ ટળતી નથી. મને જે લાડુ ખાતી વખતે સુખ થયું એ લાડુનું સુખ નહોતું, એ મારી પોતાની સુખની માન્યતાનું સુખ હતું. એની મારી માન્યતા નહોતું. મને રોગ થયો હોત ને કદાચ ડોક્ટરે કીધું હોત કે ભૂલે છો કે લાડવાની કણી પણ મોઢામાં જાય નહીં, ધ્યાન રાખશો, ત્યારે એ લાડુ મને દુઃખરૂપ લાગે છે. તો લાડવામાં દુઃખ નથી, લાડવામાં દુઃખ નથી, સુખ પણ નથી, એક કે બેનો પ્રશ્ન જ નથી. બંને કલ્પના છે, સુખ અને દુઃખ મનની કલ્પના છે. એટલે આત્માના તરફની આપણી ઓળખ નથી. પોતાના ગુણની પોતાને ઓળખ હોવી જોઈએ, સમજણ હોવી જોઈએ, શ્રદ્ધાન હોવી જોઈએ. આ સમ્યક દર્શન શું છે કે આત્મ તત્વની યથાર્થ ઓળખાણ, વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ તેને યથાર્થપણે ઓળખવું, આવી જે સમજણ છે, આવી જે શ્રદ્ધા છે, આવી જે પોતાની માન્યતા દ્રઢ છે, આપ્ત પુરુષના વચન ઉપર શ્રદ્ધા રાખીને થઈ છે. પહેલા આત્મપુરુષના આધારે થાય અને પછી સ્વયં પોતાની થાય. પહેલા ન થાય કદાચ, કેમ કે પોતાની એવી સ્થિતિ નથી, તો આપ્ત પુરુષના ઉપરનો, તો મને જ્ઞાની પુરુષ ઉપરની શ્રદ્ધા ઉપર મારી શ્રદ્ધા આધારિત છે, અને પછી મારી પોતાની શ્રદ્ધા થઈ જશે. પછી તો જ્ઞાની પુરુષ કદાચ કોઈક મેં માયનો તો એ ખોટો નીકળો ને એ કદાચ કે આમ ન હોય તો પણ કંઈક સાહેબ તમે નથી કે તમે જાઓ તમારે રસ્તે, એનું બંધન છૂટી જાય છે. તો સુખ છે એ આત્માનો બહુ સરસ ઉપાદાન શક્તિ આત્માની, આ આત્માનો ગુણ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. જ્ઞાન એ આત્મામાં ક્યાંય બહારથી આવી શકતું નથી. જે દર્શન આત્માનો ગુણ છે, સુખ આત્માનો ગુણ છે, વીર્ય આત્માનો ગુણ છે, પુરુષાર્થ આત્માનો ગુણ છે. કોઈ કરાવી ન શકે, કોઈ આપણને ચલાવી ન શકે, થાયની તાકાત નથી. તો એ ગુણ છે, એના બેઝિક અનંત ગુણો છે, પણ આ બધા પ્રગટ ગુણો છે. તો અહીંયા પહેલી વાત મૂકી છે, સુખને બરાબર ઓળખી લઈએ. આપણને સુખનું ઓળખાણ, સુખનું સરનામું, સુખની પ્રાપ્તિના માર્ગ, સુખનું સ્વરૂપ, જુદી જુદી અનેક ભ્રાંતિ છે, માન્યતાઓ છે, કલ્પનાઓ છે. અહીંયા આ પેરેગ્રાફની અંદર આ સુખની વ્યાખ્યા જો પકડાઈ જાય તો પછી આપણને ખ્યાલ આવે કે જગતનો કોઈ પણ સંયોગ, સંગ કે સંબંધ મને સુખ આપી શકે નહીં, જો આ સુખ મારે જોઈતું હોય તો. સુખ ઉપાદાન શક્તિથી સિદ્ધ છે, એટલે આત્માથી જ ઉત્પન્ન થયેલ છે. પછી પોતે અતિશયવાળું છે, અતિશય શક્તિ છે. પદાર્થની અંદર તો કોઈ સુખ છે કે નહીં અને એની માત્રા હોય કે ગોળ નાખો એટલું, આનું સુખ અતિશય છે. જેટલું વેદન કરો એટલું સુખ છે, અતિશય સુખ, વધતા પરિણામે, ચડતા પરિણામે, ઉત્તરોત્તર વધતું. એક પછી ત્રીજું બાધા અવ્યાભાત છે, એને કોઈ જગતની તાકાત એમાં બાધા પહોંચાડી શકે નહીં. ચોથું વિશાળ છે, એ કોઈ આ જગ્યાએ છે ને આ જગ્યાએ નથી, આ અવસ્થામાં છે ને આ અવસ્થામાં, ના વિશાળ છે. એ જ્યાં જાય ત્યાં એને સુખ છે, એ ગમે તે સ્થિતિ ગમે તે ગતિ જ્યાં હોય એને પોતાનું સુખ છે આત્માનું, એટલે વિશાળ છે અને હાની વૃદ્ધિથી એમાં ક્યાંય ઓછું થઈ ગયું અને ઉમેરો થયો નથી. એટલે કોઈ આપી દઈએ તો આપણે કે સુખ વધ્યું, અને કોઈએ મારા લોહી પીધા મારું સુખ ઘટ્યું. હાનિ વૃદ્ધિથી રહી છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોથી લ્યો આ સુખનું અહીંયા કે એને પાંચ ઇન્દ્રિયોનો વિષય, લાડવાનો સુખ ઇન્દ્રિયોનો વિષય છે, ચાનો સુખ ઇન્દ્રિયોનો વિષય છે, કપડાં પહેરવાનું સુખ ઇન્દ્રિયોનો વિષય છે, આભૂષણનો સુખ ઇન્દ્રિયોનો વિષય છે, હીરા માણેકનો સંગ્રહ કરવો પરિગ્રહ એ ઇન્દ્રિયોનો વિષય છે. આ સુખ છે એ ઇન્દ્રિયોનો વિષય નથી, નિર્દ્વંદ્વ છે. એમાં ક્યાંય કમ્પેરિઝન થાય, વિકલ્પ થાય, આ સારું આ નરસું એવો દ્વંદ્વ ભાવ થાય, સારું નરસું લાભ અલાભ આ તે એવું, આની અંદર કોઈ વિકલ્પ દ્વંદ્વાત્મક નથી. આ જે છે એ સુખ જ છે, ઉત્કૃષ્ટ છે, અન્ય દ્રવ્યની અપેક્ષાથી રહિત અને અનુપમ છે. એટલે પેલા અન્ય દ્રવ્યની અપેક્ષાથી રહિત એટલે કોઈ વસ્તુ હોય તો આ સુખ છે, કોઈ સ્થિતિ હોય તો કોઈની અપેક્ષા નથી, કોઈ શરત આમાં લાગુ પડતી, અને પછી અનુપમ છે. એટલે આની કોઈ ઉપમા આપી શકાય એમ નથી. અનંત છે એનો ક્યારેય, અપાર છે એની કોઈ મર્યાદા નથી, સર્વકાળ રહેનાર છે, સવારે છે ને હાંજે નથી, આજે છે ને કાલ નથી, સર્વકાળ ઉત્તમ છે અને અનંત સારયુક્ત છે. સુખના અનેક પ્રકારો જોયા પણ સારરૂપા છે. આપણે કહે ને કે બધા ઔષધો લીધા એના સારરૂપ, ભાઈ આ તું એક રસાયણ લઈ લે ને એના સારરૂપ છે. સમૃદ્ધિના અનેક પ્રકારો છે, સારરૂપ તો કે રત્ન રાખ હીરો એ સારરૂપ છે, આ બાકીનું બધું કેટલું રાખીશ, કિંમત રાખવી હોય તો પરિગ્રહ કરવો હોય તો સારરૂપ છે. આ સુખ અનેક પ્રકારના સુખમાંથી મળે એ બધાનો સરવાળો કરે એ સાર કેવો, જ્ઞાની કહે છે ત્રણ લોકના સુખ આપે એવી આપણી માન્યતાના પદાર્થ એ બધા ભેગા કરીને પણ એકત્ર કરો તો પણ આત્મા માંથી મળતું સુખ ચડિયાતું છે, સારરૂપ છે. એવું પરમ સુખ સિદ્ધ પરમાત્માને આ પરમ સુખની વ્યાખ્યા કરી. હવે આપણે હું સુખી છું અથવા મારે સુખ જોઈએ છે તો કયું જોઈએ છે અને એનું આપણે કહીએ ત્યારે આ પેરેગ્રાફ પાછો વાંચી અને સુખનું સ્વરૂપ સમજવું, સુખની પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરવા. તાત્પર્ય કે એ જ સુખ સર્વથા વાંચનીય છે અને એ જ સુખ અન્ય સુખ નહીં. આ અન્ય સુખ છે એ માન્યતાનું સુખ છે, એ પરને આધીન સુખ છે, એ કલ્પનાનું સુખ છે, એ કોઈની અપેક્ષાનું સુખ છે, એ વિકલ્પવાળું સુખ છે. આપણા બધા સુખના આ લક્ષણો છે, કંઈ ઠેકાણું નહીં. જેને હું સુખ માનતો તો એ બીજે દી ગાયબ થઈ ગયો. આજે મને વાહનનું સુખ લાગે અને રોજ હવારના પરમાં કિક મારે એટલે કે ભાઈ મને વાહનનું સુખ નથી હો, હાલતા જાઓ સારું, લ્યો પતી ગયો. ભોજનનું સુખ છે અને તબિયત નરમ થઈ ગઈ તો એ ભોજન જરાય, અરે પણ બધું કર્યું છે, બે શાક છે, રોટલી દાળ ભાત શાક છે, કચુંબર સંભાર જે હોય તે મારે ખાવું, શું થઈ ગયું? આ કેક વસ્તુ અપેક્ષા એ છે, અહીંયા કોઈ અપેક્ષા નથી. સુખને સમજ કરીએ તો આ આત્માનું સુખ અને સુખ એ આત્માનો ગુણ, આ વાત બેસે તો બધી સમસ્યાઓ વિશેષ અવસર હે ન થાય.